युक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं ऐतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 12 જુલાઈ 2015, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 738નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। અપૂર્વ અવસરની ગાથાઓનો સ્વાધ્યાય ચાલે છે। 9 ગાથાઓનો સ્વાધ્યાય આપણે પૂરો થયો છે। આજે આપણે આગળ વધીશું।
शत्रु मित्र प्रत्यवर्ते समदर्शिता मान अमाने वर्ते तेज स्वभाव जो जीवित के मरणे नहीं न्यो नाधिकता भव मोक्षे पण शुद्ध वर्ते समभाव यो अपूर्व अवसर एवो क्यारे आवशे।
શરીરની મોહને માયાની ત્યાગનો વિચાર કર્યા પછી અંતઃકરણની સ્થિતિ એટલી શુદ્ધ થવી જોઈએ, જેમ નગ્નભાવ મૂંડભાવ એ બધા કયા, શરીર ઉપરના કોઈ પણ પ્રકારના ભાવ નિર્ગ્રંથ અવસ્થા આવે એ બાહ્ય નિર્ગ્રંથતા થાય। 9મી ગાથામાં જે વાત છે એ બાહ્ય નિર્ગ્રંથતા છે, અહીંયા અંતર નિર્ગ્રંથતા છે। કશાયની કોઈ ગ્રંથિ અંતરની અંદર લવલેશ માત્રમાં પણ ન રહે। જે ચાર કશાયો છે એની જે ચાર પ્રકાર છે એ ચારેય પ્રકારથી છોડીને અકશાયપણે જે આત્માની સ્થિતિ છે એ શુદ્ધ સંભાવની સ્થિતિ છે, અકશાયપણેની સ્થિતિ। કૃપાળુ દેવે 6 પદના પત્રમાં કહ્યું છે કે કશાય પરિણામથી જેમ આવે એમ અકશાય પરિણામથી પણ મોક્ષપદની સિદ્ધિમાં કહ્યું તો અકશાય પરિણામ। અહીંયા એ આભ્યંતર નિર્ગ્રંથતા એ અકશાય પરિણામની એટલી ઉત્કૃષ્ટ વાત 10મી ગાથામાં છે કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા। આખા જગતની અંદર જીવ માત્ર પ્રત્યે જેને મૈત્રી છે એને કોઈ જીવ પ્રત્યે ન તો શત્રુના ભાવ છે ન મિત્રના ભાવ છે। એ મિત્ર જ છે બધા, અને શત્રુ હોય તો એ શત્રુ પણ મિત્ર જ છે। સર્વ પ્રત્યે સમદર્શિતા છે। સમદર્શિતાનો એક સુંદર અર્થ 837ના પત્રની અંદર આપ્યો છે કે જાણે, જેવા છે તેવા જાણે, શત્રુને શત્રુ પણ જાણે, મિત્રને મિત્ર પણ જાણે, મૂઢ નથી, મૂઢ નથી, વિવેકપૂર્ણ છે, પ્રજ્ઞાપૂર્ણ છે, પૂરો ખ્યાલ છે. પણ સમદર્શિતાનો ગુણ એવો છે કે જે વસ્તુને જેવી છે તેવી જાણે છતાં માત્ર જ્ઞાતા ભાવ છે. જ્ઞાતા ભાવ હોવાને કારણે એમાં કોઈ પણ પ્રકારનું વિપરિણામ થતું નથી. ન મૈત્રો પ્રત્યે રાગ થાય છે, ન શત્રુ પ્રત્યે દ્વેષ થાય છે, ન એક પ્રત્યે વિશેષ ભાવ થાય છે, ન એક પ્રત્યે અભાવ થાય છે કે દુર્ભાવ થાય છે. રાગ દ્વેષ વિહીન સ્થિતિ અકસાયપણું એ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. સમદર્શિતાનો એટલો ગુડ અર્થ આત્મસિદ્ધિની દસમી ગાથામાં ગુરુના સદગુરુના લક્ષણમાં આ આત્મદર્શિત સમદર્શિતા મૂકી છે. એનો વિશેષ સમજણ પૂછ્યું છે ત્યારે એ પત્રની અંદર એનું ખૂબ સરસ ભગવાને નિરૂપણ કર્યું છે. સામાન્ય આપણા જીવનની અંદર તો એક જ હોય કે આય સરખું ને આય સરખું. એમાં મૂક્યું છે કે સરખાનો અર્થ વિવેક શૂન્યતા નથી, મૂઢતા નથી, પૂરેપૂરા જ્ઞાન સહિતનું એને એના સ્વરૂપનું યથાર્થ ભાન છે. પણ એ હોવા છતાં, એ બંને વિરુદ્ધ સ્થિતિ વિસંગ સ્થિતિ હોવા છતાં સ્વભાવમાં વિસંગતિ નથી, પોતાની પરિણતિની અંદર કોઈ વિસંગતિ નથી. જાણવું પરસ્પર વિરોધી જાણવું અને વિરુદ્ધ પરિણતિ ન થવી બહુ કઠિન વાત છે. કોઈને દુશ્મન જાણવો અને દુશ્મનીની કોઈ ભાવમાં પરિણતિ ન થવી, લેશ માત્ર પણ ન થવી, કઠિન સ્થિતિ છે. આ અભ્યંતર નિર્ગ્રંથતા છે, કોઈ ગ્રંથિ નથી. શત્રુ જાણવા છતાં શત્રુતાની ગ્રંથિ નથી, સમદર્શિતા છે. શત્રુ અને મિત્ર પ્રત્યે એટલે જગતના જે જીવદ્રવ્યો છે એ જીવદ્રવ્યો પ્રત્યે એને સમદર્શિતા વર્તે છે. એટલે જીવના જે જે પ્રકારો છે તે જાણે છે. જીવના અનંત પ્રકારો છે. શત્રુ મિત્ર આ તો બે બ્રોડ કેટેગરી આપી છે, પણ જીવની અનેક પ્રકારની કેટેગરીઓ છે. એ બધી જ છે. સંબંધની અંદર કેટલી કેટેગરી હોય, કેટલા પ્રકારના સંબંધ હોય, સંયોગો કેટલા પ્રકારના હોય, જીવની દેહ સ્થિતિ જુદી જુદી હોય, કાય સ્થિતિ જુદી જુદી હોય, યોની સ્થિતિ જુદી જુદી હોય, ગતિ જુદી, ગમે તે હોય ને, બધાને બધું જાણે. કઈ ગતિનો જીવ છે, કેવો છે, નારકીનો છે, નરકનો છે, નિગોદનો છે, તિર્યંચનો છે, એમાં પણ કઈ અવસ્થાનો છે, બધું જ જાણે. જાણ્યા પછી કોઈ પણ પ્રકારની વિષમ પરિણતિ ન થાય. એને માત્ર જીવ તરીકે ઓળખીને એની અંદર એવી પ્રકારનો દેવગતિનો જીવ છે, પોતાને મદદ કરે છે, પોતાની સાથે સતત રહે છે, પોતાના ઉપસર્ગને ટાળે છે, પરિચયની અંદર ચમત્કાર બતાવે છે, આ જીવનું પહોંચાણ તો છે ને કે કેવા મિત્રતાના ભાવ કરે છે. પણ સમદર્શીપણું છે. સમદર્શીપણું છે એટલે એને એક પણ પ્રત્યે, એક પ્રત્યે રાગ, બીજા પ્રત્યે દ્વેષ, એવી કોઈ પરિણતિ વિષમ થતી નથી. કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથો શ્રીયસ્તુવા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાર્શ્વનાથ ભગવાનની સ્થિતિમાં એમનું પ્રારંભ આ સ્તુતિ કરે છે. એ કહે છે કે કમઠ અને ધર્ણેન્દ્ર બંને છે. કમઠના ઉપસર્ગ ચાલે છે અને ધર્ણેન્દ્રની સેવા ચાલે છે. બંને પોતપોતાને અનુરૂપ કામ કર્યા કરે છે. બંને જીવ છે. એક મિત્ર ભાવે છે, એક શત્રુ ભાવે છે. બંનેને મિત્રને મિત્ર ભાવે જાણે છે, શત્રુને શત્રુ ભાવે જાણે છે. છતાં પોતાના આત્માની પરિણતિ અકસાય ભાવે છે. આ ભાવ જાણવા છતાં મૂઢ નથી પાર્શ્વનાથ, મૂઢ નથી કે એને મિત્ર શત્રુનો ખ્યાલ નથી, આકલન નથી, એ સમજી શકતા નથી, જાણી શકતા નથી, એવી વાત નથી. પન્નગે છે ધર્ણેન્દ્રે છે કૌશિકે પાદ સ્પર્શતી નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય તાઈને. અરે ચંડકોશી પગે દંશ દે છે અને ઇન્દ્રો આવીને સેવા કરે છે, તો પણ નિર્વિશેષ મનસ્કાય મનની અંદર લેશ માત્ર પણ ક્ષોભની રેખા તણાતી નથી. આવું ભગવાન મહાવીરની જે સમસ્થિતિ છે, સમદર્શિતા છે, ભગવાન એને વર્ણવે છે. જૈન દર્શન એને કહે છે કે જુઓ આ સંભાવ શુદ્ધ કેટલો છે, ચૈતન્યની સ્થિતિ અકષાયપણે કેટલી છે, ઉપસર્ગોની આ બધી સ્થિતિની અંદર જાણે છે કોણ શું કરે છે, પરંતુ એના મનની અંદર લેશ માત્ર પણ વિપરિણામ, વિકાર, વિભાવ એવું કોઈ વિપરીત પરિણામ આવતો નથી. આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે, ચૈતન્યનો જે શુદ્ધ સ્વભાવ છે, માત્ર જ્ઞાતા માત્ર દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટાની અંદર જ્ઞાતા અને જ્ઞેય નિરંતર જુદા રહે આવી સ્થિતિ છે એ જ્ઞાતા ભાવ છે, અને દ્રષ્ટા અને દ્રશ્ય નિરંતર જુદા રહે એવી જે સ્થિતિ છે એ દ્રષ્ટા ભાવ છે. એ જુએ છતાં પોતે જુદો જ રહે, આખા જગતને જાણતો હોવા છતાં જાણપણું પાકું, મૂઢતાનું નહીં પ્રજ્ઞાનું, છતાં પણ જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આવી જેની સ્થિતિ સદાય રહે કે એ પરભાવ પરદ્રવ્ય એ મારાથી ભિન્ન છે અને હું અસંગ છું, આ શુદ્ધ ભાવ એનો શુદ્ધ સંભાવ અહીંયા શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, એ સ્વભાવ આવ્યો એ અહીંયા આપણને ચોથી ગાથાની અંદર કહ્યું હતું કે આત્મસ્થિરતા થાય એટલે ત્યારે આવા કોઈ ઉપસર્ગ આવે મિત્રતાના કે શત્રુતાના, ત્યારે પણ એને એની સ્થિરતાનો અંત ન આવે, પછી પરિષના રૂપમાં આવે, ઉપસર્ગના રૂપમાં આવે, તો પણ પરિસ્થિતિમાં ફેરફાર થાય પરંતુ એની ભાવધારામાં કોઈ ફેરફાર થતો નથી. આ શુદ્ધ સ્વભાવની સ્થિતિ છે. શુદ્ધ વર્તે સમભાવજો, એનો આ આત્માનો સ્વભાવ એ સંભાવમાં છે. સંભાવમાં છે એટલે એના ભાવની અંદર કોઈ વિપરીત પરિણતિ થતી નથી. અદ્ભુત અવસ્થા છે આ, અભ્યંતર નિર્ગ્રંથતાની આ દશા છે. બાહ્યને તો બતાવી દીધી નવમી ગાથામાં. માન અમાને વર્તે તે જ સ્વભાવજો, માન અને અમાન, કોઈ માન આપે કે કોઈ માન ન આપે, અપમાન આપે, બંને સ્થિતિની અંદર વર્તે તે જ સ્વભાવજો, તે જે છે સ્વભાવ એવો જ, અથવા આ સમદર્શિતાનો સ્વભાવ કયો આગલી લીટીમાં તે જ, કે શત્રુ મિત્ર પ્રત્યેનો જે ભાવ છે એવો જ માન અને અપમાન હોય એ સ્થિતિની અંદર પણ એ જ રહે. કોઈ માથે અંગારા મૂકે કે કોઈ પુષ્પની માળા ચડાવે, પગમાં ચરણમાં પડે, ગમે તે સ્થિતિ વંદરે ચક્રી તથાપિ ન મળે માનજો, અને ઉપસર્ગની અંદર ભયંકર પ્રાણઘાતક ઉપસર્ગ થાય, આ બંને સ્થિતિની અંદર એકમાં એટલું એનું અપમાન છે અને એકમાં એનું બહુમાન છે. અપમાન અને બહુમાન વર્તે તે જ સ્વભાવજો, ત્યારે પણ પોતાનો જે અંતરંગની ભાવધારા છે સ્વભાવની એ માત્ર જ્ઞાતા દ્રષ્ટાની છે. એ બંને સ્થિતિ જુએ છે, જાણે છે, છતાં કોઈ પણ પ્રકારનો વિકાર પરિણામ તેમાં થતું નથી. આ અદ્ભુત સ્થિતિ એની નિર્ગ્રંથતાની છે. જીવિત કે મરણે નહીં ન્યૂના અધિકતા, હવે તો જીવવાનો કે મૃત્યુ આવે એમાં કોઈ એને ન્યૂનાધિકપણું નથી. મૃત્યુ આવે તો ન્યૂન છે અને જીવિત રહું તો અધિકતા છે, આ ભાવ પણ નથી. મૃત્યુ એના કાળે આવે, આયુષ્યનો યોગ પૂરો થાય ત્યારે મૃત્યુ આવે, એ ન આવે એવું પણ ઈચ્છે નહીં. જ્ઞાનીઓ મને મૃત્યુ ન આવે એવું પણ ઈચ્છતા નથી, અને આવે તો એનો લેશ માત્ર પણ એનો કોઈ ક્ષોભ કરતા નથી. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. સાગારી સંસ્થારો હોય કે અનશન સંસ્થારો હોય, એના અતિચારની અંદર આપણે બૃહદ પ્રતિક્રમણની અંદર આપણે વિચારીએ છીએ કે ત્યારે કે દુઃખ આવીએ મરણ વાંચ્યું અને સુખ આવીએ જીવિતવ્ય વાંચ્યું, આ વિકલ્પ એને ન થાય. આ સાચો સંત, આ સાચો સાધુ, આ સાચો સાધક, આ સાચો મુનિ. ચર્ચા જે કરવી એ કરવી, અહીંયા ન થાય આ વિતરાગનો માર્ગ, એને ન થાય. દુઃખ આવે તો એને મરી જવાની ઈચ્છા ન થાય, સુખ આવે તો લાંબુ જીવી લઉં એવો પણ ભાવ ન થાય. અંતિમ સંદેશની અંદર કૃપાળુદેવે એ ગાથા મૂકી છે. નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીતલો. કેટલી અદ્ભુત ગાથા છે, કેટલા ઉત્કૃષ્ટ ભાવો છે. જીવનની બધી સ્થિતિ મરણની અંદર એનો સરવાળો છે. તો નહીં તૃષ્ણા જીવ્યાતણી, ત્યારે એને જીવિતવ્ય પ્રત્યે પણ કોઈ એવી અંદરની વિકારી ભાવ નથી. મરણ યોગ નહીં ક્ષોભ, મરણનો યોગ આવીને ઊભો છે. સમજે છે કે હવે આ દેહને ચૈતન્યના પરમાણુ જુદા પડી રહ્યા છે, તો પણ એને ક્ષોભની લેશ માત્ર ભાવના થતી નથી. જીત લોભ છે જીવવાનો, પણ એને લોભ નથી. આ મહાપાત્ર છે, માર્ગના મહાપાત્ર છે. આ એની ઉત્કૃષ્ટ અવસ્થા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અવસ્થા એની પાત્રતામાં એની મહાપાત્રતા છે. સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટેની એની આ ઉત્કૃષ્ટ પાત્રતા છે. એ પોતે પછી જ પોતાના નિજ સ્વરૂપની અંદર લીન થઈ શકે છે. જેને જીવિતવ્ય કે મરણનો ક્ષોભ નથી, તો એવું જીવિત કે મરણે નહીં ન્યૂના અધિકતા, એને કંઈ અધિકપણું નથી કે ઓછાપણું પણ નથી. વહેલા મરી જશું હાય હાય એ પણ નથી. લાંબુ જીવવાની કોઈ એવી કામના પણ નથી. જે સમયે જે થયા કરે છે, દેહનો યોગ જેટલો હોય એટલો રહે, આયુષ્યનો યોગ પૂરો થાય એટલે જાય. આત્મા ચેતન નિત્ય છે, શાશ્વત છે, એ તો છે જ. જો કર્મ ઓછા હશે તો ફરી કર્મ નહીં હોય તો પછી દેહ ધારણ કરવાપણું નથી, અને કદાચ કર્મ હળવા હશે તો હજી એકાદ બે દેહ ધારણ કરી અને એ કર્મનું નિરસન કરવું પડશે, ભોગવવા પડશે, ભોગવી લઈશું. પણ દેહ રહિત થવું એ જ જેની અવસ્થા છે, એ જ જેની વિચારણા છે, એ જ જેમની ધારણા છે, એમને પછી દેહ જીવાય એવી કોઈ અભરખા ન હોય, જીવિતવ્યની એવી કોઈ ઈચ્છા ન હોય. હું જીવું એટલે કર્તૃત્વ ભાવ છે, એને જ જીવવાનો આટલો બધો અંદરનો વેગ હોય છે. કર્તૃત્વ ભાવ છે, જેને કર્તૃત્વ ભાવ મટી ગયો છે, જેને એમ છે કે આ બધું સ્વયં ચાલ્યા કરે છે, આ આત્માનું જીવન તો નિત્ય શાશ્વત છે, એક સિદ્ધ પરમ તત્વ એવું ચૈતન્ય તત્વ છે, આ દેહનો સંયોગ છે એ તો કર્મના આધારિત છે અને કર્મના ભોગવટા સાથે જોડાયેલો છે, તો પછી એક કર્મ હશે ત્યાં સુધી એ કર્મોની વધઘટ થયા કરશે. દેહ હશે ત્યાં સુધી, દેહમાં જરા પણ માયા હશે તો કર્મો માત્ર નિર્જરશે નહીં, નવા પણ બંધાશે. જો દેહની અંદર મૂર્છા રહી ગઈ હશે, દેહમાં લેશ માત્ર પણ જો ત્યાં એનો રાગ રહી ગયો હશે, તો દેહ છે એ બંધનું કારણ છે. દેહ છે એ કર્મોને વધારે પણ છે અને કર્મોને ખપાવે પણ છે, બંને ગતિ થઈ શકે છે. તો અહીંયા જ્ઞાનીને એવો દેહ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એટલે એને જીવિત મરણ પછી ઉત્કૃષ્ટ અવસ્થા આપી દીધી કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ. જો ભવ હોય કે ભાઈ તારે હજુ 5-25 ભવ કરવાના છે અને તારો આવતા ભવમાં જ મોક્ષ છે, મારો ભવ હોય કે મારો મોક્ષ હોય, આ જીવિતવ્ય પૂરું થાય પછી, ભવ હોય તો અન્ય દેહ ધારણ કરવો પડે, કોઈ ગતિ કોઈ દેહ આવશે, અને મોક્ષ હોય તો પછી અજન્મ થઈ ગયો અને સિદ્ધશિલા ઉપર એ પોતાના સ્વરૂપની અંદર લીનતા રમણતાની અંદર સ્થિર થયો. બંને સ્થિતિ પોતાના જ્ઞાનમાં આવે, બંને સ્થિતિ પોતાના જ્ઞાનમાં આવે. આ ઉત્કૃષ્ટ જ્ઞાન જ્યારે હોય, જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો લગભગ ક્ષયોપશમ થઈ ગયો હોય, ત્યારે એ જ્ઞાનની શુદ્ધતા અને પૂર્ણતા એટલી માત્રામાં વર્તતી હોય કે જીવ પોતાનો હવે કૃપાળુ દેવ જેવું કે એક જ અવતાર છે, અમારો વધારે નથી. આ જ્ઞાન કેટલું પાવરફુલ છે કે એને કર્મોનો હિસાબ જાણે છે અને ચેતન સાથે લગાયેલા કર્મો કેટલા છે અને એની ટકી શકવાની સ્થિતિ શું છે એ પણ જાણે છે. એટલે એને દેખાયું અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો. કેવી અદ્ભુત રચના છે, દશા કેવી છે વિચારી તો ખરા. આ શબ્દો જ્યારે અંતઃકરણમાંથી બહાર પડ્યા હશે ત્યારે પોતાના ચેતનને જુએ છે, ચેતનના પ્રદેશે લાગેલા કર્મોના પરમાણુને જુએ છે અને શબ્દ મૂકે છે કે અવશેષ રહી ગયો છે, આરો થોડાક રહી ગયા છે, આ શુદ્ધ થયો નથી ચેતન, કંઈક રહી ગયા છે. અને પછી જુએ છે, કાળ જુએ છે કે કેટલો કાળ લાગશે, તો કે બસ એક જ ગણતરી કરે છે, એક જ દેહ ધારણ થાય એટલે વાત પૂરી થઈ ગઈ. તેથી દેહ એક જ ધારીને જ શબ્દ મૂકે છે. અરે જ્ઞાનની આ પૂર્ણતા તો જુઓ, આ ક્ષયોપશમ તો જુઓ, કે તેથી હવે બધો હિસાબ ચાલે છે ત્યાં. ચૈતન્યનો પ્રદેશો દેખાય છે, કર્મના પરમાણુઓ એની અશુદ્ધિઓ દેખાય છે, એનું નિરસન થવા માટે એનું કેટલો કાળ જોશે એ દેખાય છે, તો કેટલા દેહ ધારણ કરવા પડશે આને શુદ્ધ કરવા માટે એ પણ કહે છે કે ભાઈ એક દેહ ધારણ કરવો પડશે, જાજા નહીં. હવે આ એક દેહની અંદર આ કર્મનો ભૂક્કો બોલી જશે અને પછી તો ક્યાં જશું, પછી સ્વરૂપ સ્વદેશ રે, અમે અમારા સ્વરૂપના સ્વદેશમાં ચાલ્યા જશું. અનંત કાળથી સ્વરૂપથી વિમુખ હતા, અનંત દેહ ધારણ કર્યા, અનંત જન્મ મરણ ધારણ કર્યા, એ અનંતની વાત છોડીને કહ્યું એક જ બાકી રહ્યો છે, કેટલો હશે એમાં જણાવ્યું નથી, એક હશે. સ્વરૂપ સ્વદેશ જશું, એમના જ બોધને ધ્યાનમાં લઈએ અને વિચારીએ તો સ્વરૂપ સ્વદેશ જવા માટે મનુષ્યપણા સિવાય બીજી કોઈ ગતિ નથી. કોઈ જીવ કોઈ પણ અન્ય પર્યાયની અંદર સ્વરૂપનું સ્વદેશમાં જઈ ન શકે, સિદ્ધ સિલાઈ જઈ ન શકે, મુક્તિ ન મેળવી શકે. જો એ કે છે મોક્ષમાળામાં જે વાત મૂકી છે અને એમનો જ જ્ઞાનની અંદરના આધાર ઉપર જો આપણે ગણિત માંડીએ તો એમને એક જ ભવ હોય અને એ મનુષ્ય ભવ જે હોય કયા ક્ષેત્રમાં હોય એ આપણને ખ્યાલ નથી, પણ એ મનુષ્ય ભવની અંદર જ કેમ કે મુક્તિ લેવી છે તો દેહ કયો ધારણ કરવો પડે, મુક્તિ માટે કયો દેહ ધારણ કરવો પડે, એ મુમુક્ષુતાનો મનુષ્ય દેહનો એ જ યોનિમાં મોક્ષ છે, એ સિવાય મોક્ષ નથી. તો સંભવ છે ભરત ક્ષેત્રનો હોય કે અન્ય ક્ષેત્ર હોય જે હોય તે, પણ આવી ગણિત આટલું સ્પષ્ટ જ્ઞાન આ કહ્યું કે લગભગ કેવળ ભૂમિકા આ પદ લખાયું છે એ જીવનના અંતિમ સપ્તાહમાં લખાયું છે, બસ કાળ પૂરો થાય છે તો ભૂમિકા બદલાય છે. સાધનાની ભૂમિકા જે જન્મથી શરૂ થઈ જન્મજાત જ્ઞાન હતું, પછી શુદ્ધ સંકિતમાં ગયા અને એમાંથી પછી નિર્ગ્રંથતામાં, એમાં વિતરાગતામાં અને વિતરાગતામાંથી આ લગભગ કેવળ ભૂમિકાની અંદર આવીને ઊભા છે. એ કાશી વિશ્વનાથ પ્લોટની અંદર એ આ ચરણ લખાયું છે, છેલ્લું અઠવાડિયું છે બધું. એની અંદર લખાયેલું છે. લગભગ કેવળ ભૂમિકામાં દેખાય છે કે અમે એક દેહ ધારી અને હવે મોક્ષે જઈશું. હવે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, ત્યારે એને કોઈ પણ પ્રકારનો પોતાનો સંભાવ છે એમાં દેહ ધારણ કરવો પડે તો પણ કોઈ એને વિષમતા નથી, એની પરિણામોની વિષમતા નથી. અને મોક્ષ થવાનો છે હવે અમારો, અમે એક જ અવતારમાં મોક્ષે જવાના છીએ, તો પણ કોઈ પણ પ્રકારનો વિશેષ રાગભાવ, એવો પ્રમોદભાવ એ પણ કંઈ નથી, કોઈ વિકારી ભાવ છે નહીં. આવી અવસ્થા એ પોતે અત્યારે આ મુનિપણાની અંદર, નિર્ગ્રંથપણાની અંદર એ વેદી શકે છે, વેદે છે. આ એની ઉત્તરોત્તર સાધનાની આ એક અવસ્થા છે કે મુનિપણામાં એ હવે આભ્યંતર નિર્ગ્રંથ થયા છે. અને આભ્યંતર નિર્ગ્રંથતાની શ્રેષ્ઠ અવસ્થા એ આ સમદર્શિતા સ્વભાવ અને શુદ્ધ સ્વભાવ, એની અવસ્થા આ દસમી ગાથાની અંદર મૂકી છે. જીવ ઉત્તરોત્તર સાધના કરતો કરતો, નિજ સ્વરૂપની શુદ્ધિ કરતો કરતો, અંતર્બાહ્ય શુદ્ધિ કરતો કરતો કેવી ઉચ્ચ ભૂમિકાએ ઉત્તરોત્તર આગળ વધે છે, ત્યારે એના જ્ઞાનમાં બધું પ્રતિબિંબિત થાય છે. પણ બધું જણાવવા છતાં એની સ્વભાવની સમભાવપણું કેટલું બધું છે, સ્થિરતા કેટલી છે, કોઈ જાતની ચંચળતા અવિષમપણું નથી. અહીંયા તો જો જરાક ખબર પડે પોતાના પુણ્યની તોય જીરવાતું નથી પ્રભુ, તોય જીરવાતું નથી. ત્યારે અહીંયા આવી નિશેષ કર્મની સ્થિતિ એનું જાણપણું થાય તો પણ એ મહાત્મા એવા જ અસંગ અને અચલ છે. અદ્ભુત સ્થિતિ સાધકની દશાનું મૂક્યું છે. એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સૈ યોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર અવસર એવો ક્યારે આવશે. એક એક ગાથાએ અદ્ભુત સ્થિતિ ઉત્પન્ન થતી જાય છે. નિર્ગ્રંથ મુનિરાજ પોતાની આત્મ સ્વરૂપની સાધનાની અંદર બધા સંયોગો સંબંધો બધા અવલંબનો બધાને હટાવીને હવે આગળ વધે છે. એકાકી, કોણ સદગુરુ સાથે હતા, કોણ શિષ્ય સાથે હતા, સેવા કરવા વાળા હતા, ધ્યાન રાખવા વાળા હતા, કોઈ વાત નથી. એકાકી શુદ્ધ જે આત્માનું સ્વરૂપ છે, સ્વતંત્ર છે, એકાકી છે, પોતે અસંગ છે. જીવની આ અવસ્થા છે, એ અવસ્થાની સ્વરૂપની અંદર એ જીવતા જેવ પોતાની પૂર્ણ અવસ્થાના એક એક પગથિયા સ્વયં જોતો જાય છે. સાધક અવસ્થાની અંદર કહેવાય કે નિત્યપણે સદગુરુનું શરણું મારું હોજો વગેરે વગેરે અપેક્ષા એ વાત છે. જૈન દર્શન અનેકાંત પ્રભુ છે. સાધકની જુદી જુદી ભૂમિકા છે, સાધનાની જુદી જુદી ભૂમિકા છે. જીવનું બળ જુદું જુદું છે, એના કર્મનું બળ પણ જુદું જુદું છે, અને પુરુષાર્થ પણ જુદો જુદો છે. કાળ અપેક્ષા એ પુરુષાર્થ છે, એટલે એ પણ વધતો ઓછો હોય. આ બધા સંયોગો લઈને શાસ્ત્રકારો વાત કરે એ સ્યાદવાદ, એટલે અપેક્ષાથી વાત હોય. કોઈ આમનામ પકડી લે તો એની વાત નથી. એકાકીપણું આ એક જીવનનો ક્રમ છે. એકાકીપણામાં બધા જ અવલંબન છોડી દે છે. હરિભદ્ર સૂરજવાસજી મહારાજે આ બધા અવલંબનની સરસ કહ્યું છે કે નિરાલંબન એ પછી થાય, પેલા અલંબન આવે, એ અવલંબન પછી નિરાલંબન આવે. કૃપાળુદેવે પણ એક પત્રમાં લખ્યું છે કે એવો નિરાલંબન બોધ સ્થિર રહેવો કઠણ છે, જ્યાં સુધી આવી નિર્ગ્રંથતા ન આવે ત્યાં સુધી એ એકાકી ન થઈ શકે. એટલે ઘણા ઘણા જુદા જુદા આદર્શો આપણને ગુરુના, ચરણના, સાનિધ્યના, શરણના બધા આપ્યા છે, પણ આ બધું શરણું એ સ્વીકારવાનું જે છે એ બધું અસરણ થવા માટે, એનાથી અવલંબન છોડી દેવાનું છે એના માટે. પણ એ વાત અત્યારે આપણે ચર્ચામાં નહીં ઉતરીએ. માત્ર એટલું જ રાખવું કે મનમાં વિકલ્પ નહીં કરવાનો. આપણે જુદું જાણ્યું હોય કંઈક અને પછી એવી જડતા આપણામાં આવી જાય છે કે પકડ આવી જાય નહીં. અને પકડ આવે એટલે જ્યારે કોઈ પણ વાત બોધની આવે તો આપણી સાથે તુલના કરીએ અને કા સંઘર્ષ કરીએ, આપણે હારી જઈએ છીએ ત્યારે બોધને પામવામાં. જ્ઞાન છટકી જાય છે પછી, આમાંથી જ દૌરણ થતો અહમ આની અંદર સંઘર્ષમાં જોડાઈ જાય છે. આપણી બુદ્ધિના સ્તર ઉપર આપણે છીએ, ભાવના સ્તર ઉપર નથી. એટલે બુદ્ધિના સ્તર ઉપર જ્યારે જ્યારે કોઈ વાત આવે જ્ઞાનીઓની, અને કક્ષા બદલાઈ જાય જ્ઞાનીઓની, બોધની કક્ષા બદલાઈ જાય અને આપણે અહીંયા નહીં ઊભા હોય, એવા ને એવા જડ, એવા ને એવા હઠેલા, એવા ને એવા આગ્રહી, એવા ને એવા અધુરિયા થઈ જાય, વિષમ પરિણામ આવે. વિષમ પરિણામ આવે એટલે જે વાત ચાલે છે એની અંદર ઉપયોગની સ્થિરતા ન થાય, એમાં એ સમાધાન ઉપર ન ચાલે, એમાં એ સંઘર્ષ ઉપર ચાલે, વિષમ પરિણામ ઉપર ચાલે, દ્વંદ્વ ભાવમાં ચાલે. અને પોતાની માની લેલી શ્રદ્ધા અને માન્યતા, આને જ્ઞાનીઓ કહે છે સ્વચ્છંદ, કે સત્ય અનંત છે, અમાપ છે, તું જ્યારે પૂર્ણ વિતરાગ થઈશ ત્યારે જ એ સત્ય તને પ્રાપ્ત થશે, કૈવલ્ય જ્ઞાન થશે ત્યારે જ પ્રાપ્ત થશે. ત્યાં સુધીનું છદ્મસ્થ અવસ્થાનું કોઈ પણ સત્ય સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. આ જો શ્રદ્ધા બરોબર બેસે તો મારી વાત ગમે તેટલી હોય, ઊંચી હોય, સાચી હોય, સારી હોય, શ્રેષ્ઠ હોય, બધું હોય, છતાં સાપેક્ષ છે. કેટલાક સંયોગો એવા છે, કેટલાક પરિબળો એવા છે, કેટલાક સત્યનો પ્રકાર એવો છે કે જે મારા લક્ષમાં આવ્યો નથી, કેમ કે મારું જ્ઞાન નિરાવરણ થયું નથી. અને વિતરાગતા, પૂર્ણ વિતરાગતા વિના એ જ્ઞાન નિરાવરણ થઈ શકે નહીં. એટલે નિરપેક્ષ સત્ય કેવળ સર્વજ્ઞનું, કેવડીનું હોય, છદ્મસ્તનું કોઈ કાળે ન હોય. એટલે જો સત્ય મારું સાપેક્ષ છે તો મારા સત્યનો આગ્રહ પણ ન હોય, કારણ કે એ સિવાયની વાત પણ સંભવિત છે. એટલી સરસ વાત આવે તો વસ્તુને જ્યારે આ સ્વાધ્યાય કેમ પરિણમતા નથી આપણને, તો નવી નવી વાત આવે છે ત્યારે આપણે આપણી બંધાયેલી બુદ્ધિ, બંધાયેલી માન્યતા, આગ્રહ કરાયેલો આપણો અભિપ્રાય, એમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. એમાં મુક્ત થવામાં શું લૂંટાઈ જાય છે? માનો કે એક કલાક સુધી કાંઈ ન વિચાર્યું, આપણો આગ્રહ છોડી દીધો, કશું જવાનું નથી. ચિંતનની અંદર તું એનું અનુપ્રેક્ષા કરજે, અને અનુપ્રેક્ષાની અંદર તને જે સત્ય મળે એ તારું સત્ય ધ્યાનની અંદર તું અને અનુભવ કરજે, એ સાચું સત્ય તને મળશે જ, પ્રાપ્ત થશે જ. પણ ત્યાં સુધી તો એણે એ જ કરવાનું છે. સદ્ગુરુનો યોગ, શાસ્ત્રોનો યોગ, જ્ઞાની પુરુષોનો બોધ, આ બધા એના સત્યની ચાળણી છે. આવી ભૂમિકાએ શ્રોતા થતા પણ આવડવું જોઈએ, કે શ્રોતા અપેક્ષાએ સમજતા પણ શીખવો જોઈએ, કે મારે પૂર્ણતા મેળવવી છે તો અપેક્ષાએ પ્રાપ્ત કરવું છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છે. એવી એક અદ્ભુત પોતાના એકાકી સ્વતંત્ર આત્મદ્રવ્યની અંદર સ્થિર થઈને આ સાધક ભલે દેહધારી છે તો પણ પોતાના સ્વરૂપના એકાકીપણામાં અત્યારે ગયો છે. હવે એનું વિચરણ ગચ્છનું નથી, સંઘનું નથી, સંઘાડાનું નથી, એકઈ મર્યાદાઓ હવે એને નથી, જેને જિનકલ્પી સાધુનું એક આગમની અંદર આવે છે. પણ આ કાળની અંદર એનો ઉચ્છેદ બતાવ્યો છે કે એવા સાધુઓ જોવા નહીં મળે, પણ સમજી શકાય. એકાકી છે, એકાકી છે, અને એ વિચરે છે. તો ક્યાં વિચરે છે? અસંગ હોવાને કારણે એ વનમાં, અરણ્યમાં, જંગલની અંદર, સ્મશાનમાં વિચરે છે. વિચરતો વળી સ્મશાનમાં, ભયંકરમાં ભયંકર ભૂમિ સ્મશાન, પ્રેતની ભૂમિ, વ્યંતરોની ભૂમિ, અવગત્યા જીવોની ભૂમિ, આ ભૂમિને આપણે ત્યાં એને સ્મશાન કહે છે, જ્યાં જીવનની અંદર ક્ષણે ક્ષણે વૈરાગ્ય આવે. કેટલા લોકોએ પોતાનું દેહ ગણતા હતા એવું દેહ જીવન જ્યાં એને ભસ્મીભૂત થયું છે, એવું સ્મશાન એ વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભૂમિ છે. બૌદ્ધ માન્યતાની અંદર તો શિષ્યને પેલા ભગવાન 6 મહિના સ્મશાનમાં ધ્યાન કરવાનો આદેશ આપતા. બુદ્ધ ભગવાન એમ કે પેલા 6 મહિનાની તારી સાધના સ્મશાનમાં થવી જોઈએ. પૂર્ણ વૈરાગ્ય જ્યારે રોમે રોમની અંદર જાગે પછી તું સાધના કરવા આવજે, નહીં તો સાધના કરવામાં વૈરાગ્યનો અભાવ હશે તો તું રંજિત ભાવમાં ચાલ્યો જઈશ, અને વૈરાગ્ય વિના આત્મભાવની સાધના થાય નહીં, પરમાર્થની સાધના ન થાય. રંજિત ભાવને આવતા વાર નહીં લાગે. કોઈ પણ પ્રકારના સંસારના સંગ પ્રસંગ સંયોગ સંગ સંબંધ બધું આવશે, આ રંજિત ભાવમાં જીવ ચાલ્યો જશે, સાધના લુસ્ત થઈ જશે. તો અહીંયા કહે છે સ્મશાનમાં વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગજો, અને પર્વતમાં જાય ગુફામાં રહે તો ત્યાં એની કેવી ગુફા હોય તો ત્યાં એવા જંગલી પ્રાણીઓ ઘાતક પ્રાણીઓ રહે, પાલતુ પ્રાણીઓ ગુફામાં ન રહે. ગાયને ભેંસની ગુફા ન હોય, વાઘને સિંહને દીપડાની ગુફા હોય, બોર્ડ જેને આપણે કહીએ ગુફા જેને કહીએ એ પાલતુ પ્રાણીની ન હોય, ઘાતકીની હોય, જંગલી પ્રાણીની હોય. એ ઘાતકી પ્રાણીઓ એ કે છે પર્વતમાં વાઘ સિંહ સંયોગજો, વધારેમાં વધારે ઘાતકી, કારણ કે જેનો ખોરાક જ આ જીવો છે. અને પ્રત્યેક જીવને આહાર સંજ્ઞા તો પ્રબળ છે, તિરેંચમાં તો કેટલી બધી પ્રબળ છે, કોઈ વિવેકે ન હોય. એવા વાઘસિંહ અને એનો આહાર એટલે આ જે જીવો છે તે જ જીવો જીવસ્ય જીવનમ, એવી સ્થિતિ છે. ઘાતકી પ્રાણી જંગલી પ્રાણી એને કહીએ કે જેનો આહાર જ અન્ય પ્રાણી છે, નબળા પ્રાણીઓ જે છે તે. સિંહ ઘાસ ન ખાય, મૃગલાઓ ખાય, ગાય ખાય, પશુ ખાય, ભેંસ ખાય, એનું તિરણ સૃષ્ટિની નબળી સૃષ્ટિ એ જ એનો આધાર. અને એટલા સિંહો અને વાઘ ને બધા જગતની અંદર જીવતા હોય, અનંત જીવો જીવતા હોય, એનું પણ આહાર આ જ હોય. એટલે આવી જેની હિંસક વૃત્તિ જેને આપણા શબ્દોમાં કહીએ એને તો એની સ્વાભાવિક છે જે છે તે. તો પર્વતમાં વાઘ સિંહ સંયોગજો, એવા પર્વત કે જેમાં આવા પ્રાણીઓ રહેતા હોય એની સુરક્ષા માટે પડ્યા હોય, અને તો પણ એ જ્યાં વિચરે તો કે અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. જો મુનિની અવસ્થા છે એ જ્યારે આનાથી પર થયો છે, શુદ્ધ સંભાવમાં વર્તતા મુનિની આ 10મી પછીની 11મી ગાથા છે કે જીવિત મરણની જેને ન્યૂનાધિકતા નથી એ આવા જગ્યાએ રહી શકે છે, સ્મશાનમાં કે વાઘસિંહ યુક્ત પર્વતની ગુફામાં. જો જીવિત મરણની લેશ માત્ર ન્યૂનાધિકતા હોય તો એને માટે આ ગાથા લાગુ પડે નહીં, સંદર્ભ છૂટી જાય. એટલે 10મી ગાથાની ભૂમિકા છે એની કે શુદ્ધ વર્તે સ્વભાવ જીવિત કે મરણે ભવ કે મોક્ષે, આવી સ્થિતિનો શત્રુ કે મિત્ર માન કે અમાન એ આ એકાકી વિચરી શકે છે. પર્વતમાં વિચરી શકે, સ્મશાનમાં વિચરી શકે, વાઘસિંહની સાથે વિચરી શકે છે, અને એ વિચરે ત્યારે પોતાની ધ્યાનની સાધનામાં હોય ત્યારે અડોલ આસન એ બેઠો હોય, ઊભો હોય, જે અવસ્થામાં હોય પણ કેવો હોય, અડોલ, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત. જો એ મન વચન અને કાયા એની સ્થિરતાનો અંત નથી. શાસ્ત્રની અંદર દાર્શનિક ભાષામાં વર્ણન કર્યું છે શૈલેષીકરણ. શૈલેષીકરણ એટલે સાધના કરતા કરતા જીવ પોતાના શરીરને શૈલ એટલે પર્વત, પર્વતની જેમ અડોલ બનાવી દે છે. જેમ શૈલાની અંદર ગોસડિયાની સાથે એક ડુંગરસિંહ ભાઈ હતા, કૃપાળુદેવ એને અચલ કહેતા. અચલ ડુંગર જેવો, ચલે નહીં, ગમે તેટલું બોધનો મારો પડે ચલિત ન થાય. આ અડોલ, પર્વતો ડોલે નહીં. અને ભક્તામર સ્તોત્રમાં આવા સાધુ મુનિવરોનું વર્ણન કર્યું છે, પરમાત્માનું અર્યંત અવસ્થાનું, આર્યંતનું, કે વાયરા વાય કાળના એમાં ભલભલા પર્વતો ડોલી ઉઠે પણ મેરું ડોલતો નથી. હે પ્રભુ આપ મેરું સમાન છો. કે કાળના પ્રચંડ વાયરાની અંદર ભડભલા પર્વતો ભાંગીને ભૂકા થઈ જાય, ડોલે ડુંગરાઓ ડોલે. અને જે અવસ્થા ગંગા સતીએ ગાઈ છે અદ્ભુત એ આત્મ અવસ્થાની, કે મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે. અરે સાહેબ, મેરુ જેવો તમે અચલ છો, ગંગા સતી તો કહે છે કદાચ કોઈ એવું બને પૃથ્વી ઉપરનો કોઈ પ્રલયનો એવો પ્રકાર આવે કે જેમાં મેરુ પણ ડગી જાય. એ સમયે એવા ભયંકર આઘાત પ્રત્યાઘાતના પ્રચંડ વાવાઝોડામાં પણ આ સાધકનું મન ડગે નહીં, મન ભાંગે નહીં, એની સ્થિરતા આંચ ન આવે, એની ખીલી ખહે નહીં, કંઈ ન થાય. તો કે અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, મનમાં સેજ ક્ષોભ ન થાય. જો કોઈ પણ મનની અંદર કોઈ પણ ગ્રંથિ થાય, ભય, બીક, દેશત, ધાક, ધમકી, લાલચ, પ્રલોભન, આકર્ષણ, આ બધી સ્થિતિઓ આવે ને, એમાં પહેલાં મનમાં ક્ષોભ થાય, સ્પંદનો થાય. એના મનના આ પ્રદેશો છે, પરમાણુઓ છે, એના સ્પંદનો થાય, કંપન થાય. કંપન થયા પછીની લાગણી થાય, આ કહે છે કે એની કોઈ અવસ્થા જેને ન થાય, કોઈ અસર ન થાય. નહીં મનમાં ક્ષોભતા, ગમે તેટલું હોય તો એને ક્ષોભ ન થાય. જરાય મનમાં ક્ષોભ થાય તો ડરની પ્રક્રિયા એની ગ્રંથિ આગળ વધે, જાગૃત થાય અને પછી રૂવાણા ઊભા થઈ જાય. પણ રૂવાણા પછી ઊભા થાય છે, પહેલાં અંદર કંપન થાય છે. તો લેશ માત્ર કંપન ન થાય, આવી અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. કેવું વર્ણન છે સાધકનું! અરહંત અવસ્થા એ જ્યારે જીવ દેહાતીતપણે સ્વરૂપની સાધના કરે છે, ત્યારે આ દેહના જેટલા ભયસ્થાનો છે એ એકય ભયસ્થાનક એને પજવી શકતું નથી, એને અસ્થિર કરી શકતું નથી. તો કે છે કે મનમાં નહીં ક્ષોભતા, તો મનની અંદર એને કોઈ એક પ્રકારની કદાચ લાગણી ઉત્પન્ન થઈ, કદાચ ક્યાંક થાય, તો શું થઈ? તો કે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. જો બહુમાં બહુ ભયંકરમાં ભયંકર આપત્તિ આવે તો પરિણામ શું આવે? મૃત્યુ, મોત, બીજું શું? ત્યારે આને જીવિત કે મરણની ન્યૂનાધિકતા નથી. તો જે આવવાનું છે, જે મૃત્યુ, જે નિયત છે, એ કોઈ પણ નિમિત્તથી આવે અને પોતાનો સાધના કાળ સમાપ્ત થાય, તો આ સાધકને લાગે કે આને મારું આ સરસ મજાનું આ મારો કાળ પૂરો કરવામાં આ નિમિત્ત એ મારો મિત્ર છે. તો જાણે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છે. જ્ઞાનીઓ વિવરણ કરતા લખે છે કે એ તો મારા ઉપકારી છે, સિંહ, વાઘ, શિયાળ, વરુ, કે જેણે આ મારી કાયા એ મારી નથી અને મને વળગી છે, એ મારા માટે બાધક છે. ઓહો, એને એને લઈ લીધી, એને સમાપ્ત કર્યા અને મારા આત્માને એનાથી મુક્ત કર્યો. આ તો મારો મિત્ર છે, આ મારો હિતચિંતક છે, આ મને કાયાના બંધનોથી એણે મુક્ત કર્યો છે. પરમ મિત્ર, આથી વધારે મિત્ર, જેમ મારા આત્માને મુક્ત કરવા માટે દેવગુરુ મારા મિત્ર છે, એમ આ મારી કાયાથી મુક્ત થવા માટે આવા નિમિત્તો જંગલી જાનવરો એ મારા મિત્ર છે, કે એણે મને કાયાથી છૂટો કર્યો. પેલા દેવગુરુએ મને ભાવથી છૂટો કર્યો, આણે મને દ્રવ્યથી છૂટો કર્યો. અદ્ભુત વાત ભાવના મૂકી છે કૃપાળુ દેવે, કે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, ત્યારે એને કોઈ એના ઉપર ઉપસર્ગ કરનાર ઉપર લેશ માત્ર પણ દ્વેષ થતો નથી, દ્વેષ નથી થતો. નહીં તો પાછું બંધાવાનો શરૂ થાય, કાયાની માયા લાગે, દેહ જાય પણ માયા થાય, અને રોમમાં એક રૂવાણું પણ જેનું ફરકતું નથી. આવી અદ્ભુત સ્થિતિ કાયાની સ્થિરતાની એમણે આ ગાથાની અંદર મૂકી છે. 11મી પૂરી થાય છે, 12મી. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપને, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો, રજ કણ કેરી વૈમા નિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ સાધનાનું પાસું છે. વિચરણ કરે છે, દેહ છે તો દેહના ધર્મો પણ છે, ક્ષુધા તૃષા, અને એની અંદર ઉષ્ણતા આવે, અતિ શીત પડે, કંકર કાંટા, આ બધા પરિસહો ઉપસર્ગો છે. તો દેહ ત્યારે જ છે અને આ તપ ચાલે છે. હવે આ જે સાધના છે એ તપ છે. તપની એકવાર જો વ્યાખ્યા સમજાઈ જાય ને આપણને, બહુ મુશ્કેલી છે. તપ એટલે સીધું આપણે સમજી ગયા કે ઉપવાસ છે, એમ્બિલ છે, એકટાણું કર્યું છે, તરત જ તપમાં. ક્યારે કહ્યું નહીં કે કૌશક છે, સ્વાધ્યાય છે, પ્રાયશ્ચિત છે, વિનય છે, વયાવત છે, તપ કરીએ છીએ. 12 પ્રકારના તપ, બાહ્ય તપ, આભ્યંતર તપ. શરીર છે એટલે તપના બે પ્રકાર હોય. શરીર છે ને અંદર રહેલી ચેતના છે, શરીરનું તપ છે, બાહ્ય તપ છે, અને અંદરની ચેતનાના ઉર્ધ્વીકરણનું તપ છે એ આભ્યંતર તપ છે. પ્રત્યેક તપની અંદર સર્વજ્ઞએ કોઈ ભેદ પાડ્યા નથી. આભ્યંતર તપ શુદ્ધિ માટે વધારે સહાયકારી છે એમ કહ્યું છે. બાહ્ય તપ પણ આભ્યંતર તપની શુદ્ધિ માટે છે, એની વિશેષતા માટે છે એ કહ્યું છે. સમગ્ર સાધના એ તપ છે. પછી સાધનાનો પ્રકાર જીવની પ્રકૃતિને અનુકૂળ હોય. કોઈ જાપની અંદર લીન હોય, આખો દિવસ જાપ કર્યા કરે, કોઈ સ્મરણમાં લીન હોય, પ્રભુનું નામ સ્મરણ એની અંદર લીન હોય, કોઈ વ્યાવચની અંદર જ લીન હોય, સવારથી સાંજ સુધી એનું ખાવા પીવાનું ભાન પણ ન હોય, વ્યાવચ કરે સંતોની, જ્ઞાનીઓની, સાધુઓની, મુનિઓની, વ્યાવચ કરે અનેક પ્રકારે, લોકોને કેમ સુખ શાંતિ થાય અને એની સંયમ વર્ધમાન થાય, આ જ એનું લક્ષ્ય. આ તપ છે. કોઈ સ્વાધ્યાય કરે, જુદા જુદા પ્રકારના તત્વનું ચિંતન અહોરાત્ર ચાલ્યા જ કરે, અહોરનિશ એનું ચિંતન થાય. કોઈ પ્રાયશ્ચિત જન્મો જન્મની અંદર, અજ્ઞાન અવસ્થાની અંદર, અભાન અવસ્થાની અંદર, મોહથી, રાગથી, દ્વેષથી, ભયથી કેવા કેવા કર્મો બાંધ્યા છે, કેટલા કેટલા જીવો સાથેના આવા વિપરીત બંધ બાંધ્યા છે, આવા કર્મના છુટકારાનું ચિંતન કરીને પ્રાયશ્ચિતની ધારામાં ચાલતો હોય, એ નિંદા અને ગર્હા સતત કેરા કરે, એ પણ એનું તપ છે. ક્ષમાપના, જેટલી બોલાય એટલી બોલ્યા કરે, દિવસની 100-200, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, વારંવાર પોતાનું સ્વરૂપ હું કહેતા, આ પોતાનું સનાતન શાશ્વત જીવ સ્વરૂપ, અને તારા વચનને ભૂલ્યો, તારા આજ્ઞાને ભૂલ્યો, તારા શીલને ભૂલ્યો, તે કહેલા તત્વને ભૂલ્યો, જગતના જીવો સાથે આ રીતે આઈથળો, પાપી થયો, પ્રપંચ કર્યા, આવું વારંવાર ચિંતવન કરે અને વારંવાર એ શુદ્ધ ભાવથી બોલે કે આગળ કરેલા પાપોની હું હવે ક્ષમા ચાહું છું, અને સંકલ્પબદ્ધ થાય કે એક પળ પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ, વૃત્તિ આકાંક્ષાની સાથે વૃત્તિ થવી જોઈએ. વૃત્તિ નહીં થાય તો પાછો જ્યાંનો ત્યાં વયો જવાનો છે. લક્ષ્ય વૃત્તિ ઉપર થાય. જેનું વ્રત વૃત્તિ ઉપર ગયું એની તપશ્ચર્યા સફળ છે, નહીં તો વ્રત ખોટું છે. આત્મસિદ્ધિમાં કહ્યું, લયું સ્વરૂપ વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિકમાં. વૃત્તિ ઉપર લક્ષ્ય જતું નથી કે પોતાની વૃત્તિઓ વારંવાર કેવી નિમ્ન પ્રકારની છે, કેવી પૌદ્ગલિક વૃત્તિઓ છે, કેવી ભૌતિક સુખની વૃત્તિઓ છે, કેવી અહિક સુખની વૃત્તિઓ છે, કેવી શરીરના મોહ પ્રત્યેની વૃત્તિઓ છે. આ બધી વૃત્તિઓનું એક એક વૃત્તિ આવે એનું પરીક્ષણ થાય, એનું સ્વરૂપ પકડે કે મારી વૃત્તિઓ એટલે શુદ્ધ સ્વરૂપની છે, અશુદ્ધ સ્વરૂપની છે, ચૈતન્ય સાથેની વૃત્તિઓ છે કે જળ સાથેની વૃત્તિઓ આવે છે. કેવી વારંવાર જે કંઈ આવે છે એને એકવાર ઊભો રહીએ કે આ વૃત્તિ આવી, આવું મન થયું, આવી ઈચ્છા થઈ, મને મન થયું, કંઈ વાંધો નહીં, મન થયું પ્રમાણે કરતું, કોઈ વાંધો નથી. પણ જરાક ઊભો રહીને વિચાર કરીને કર કે મન થયું અને જે વૃત્તિ થઈ એ કેવી છે, પૌદ્ગલિક છે, સાંસારિક છે, પારમાર્થિક છે, ચૈતસિક છે, કેવી છે. અને પછી એનો હિતાહિતનો વિચાર કર. જો શક્તિ હોય જ્ઞાનીના બોધ પ્રમાણે તો તને વૃત્તિનો સંશય કરવાની ઈચ્છા થશે. આ યોગ છે. વૃત્તિનો સંશય કરવો એ પાંચમો યોગનો પાંચમો પ્રકાર છે. એ અત્યંત શ્રેષ્ઠ છે એટલે હરિભદ્રાચાર્ય સુરીજી એને પાંચમા મૂક્યો છે, યોગ બિંદુમાં આવે છે વૃત્તિ સંશય. એ વૃત્તિ સંશયને તપની અંદર એક પ્રકાર છે વૃત્તિ સંશયનો, બાહ્ય તપમાં. આવી રીતે પોતે આ બધું જે છે તપ છે. અહીંયા સાધારણ કહે છે, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. અને આવું કોઈ પણ પ્રકારનું તપ જીવ કરે, કોઈ પણ પ્રકારનું કરે તો પણ એને મનને તાપ નહીં. આ વાત બહુ મહત્વની છે. તપ થાય, તપ કરીએ, પણ તપ કરતી વખતે મનને તાપ ન હોવો જોઈએ. એ જો વૃત્તિ ઉપર લક્ષ હોય તો મનને તાપ ન હોય. અહીંયા તપ ઉત્કૃષ્ટ કર્યું હોય, અઠાઈનું કર્યું હોય, સારું મજાનું વ્રત હોય, માસિક કદાચ પેલું કર્યું હોય માસ ખમણું, પણ જો અંદર મનને તાપ થાય તો તપ નથી. વ્યાવચ કરીએ પણ મનને તાપ થાય તો એ તપ નથી. સ્વાધ્યાય કરીએ અને મનને તાપ થાય એ તપ નથી. ભક્તિ કરીએ, જાપ કરીએ, પ્રયાસિત કરીએ, જે કરવું એ કર, તપના અનંતવિધ પ્રકારના પ્રકારો કયા છે. તપ એ શુદ્ધિ માટે છે, તપ એ કર્મની નિર્જરા માટે છે. શાસ્ત્ર એક મતે કહે છે કે તપથી નિર્જરા થાય. શાસ્ત્ર એ કોઈ કીધું ને કે તપ નંબર 5 થી નિર્જરા થાય, તપ નંબર 8 થી નિર્જરા થાય, બાકી ન થાય. 12 પ્રકારના વ્રતની અંદર શાસ્ત્રમાં આવો કોઈ ભેદ આવતો નથી. આ આપણી પોતે મનની બુદ્ધિ લગાવીને પછી જે આપણા પોતાના સ્વચ્છંદ છે ને, ગમો અણગમો છે, ઈષ્ટ અનિષ્ટની ભાવના છે, આ બધું આપણે જ્ઞાનીઓની વાતમાં લગાવીએ છીએ અને પછી એવી પ્રકારના અભિપ્રાયને આપણે ગ્રહણ કરીએ. એટલું જ નહીં, પાછો આપણો આગ્રહ પણ થઈ જાય. આગ્રહ એવો થઈ જાય કે આપણા મનમાં જો એક વાત બેસી ગઈ હોય કે તપ એટલે એને એમ કે આવી રીતે કંઈ ને કંઈ વ્રત કરવું, અને એને પૂછીએ તમે કર્યું કે નથી કર્યું, તો આપણને એના પ્રત્યે અભાવ થઈ જાય. ન થવો જોઈએ. એને કર્યું કે ન કર્યું એ વાત એની છે, તને શું કેમ અભાવ થયો? અને એને જો કીધું હતું કે હા એને આજે 8મો ઉપવાસ છે, પણ મનનો તાપ હોય તો? એટલે કેટલી વાત મૂકે છે આ, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. તું આ તપમાંથી કોઈ પણ તપનો ઘોર કરજે, ઘોર તપ કરજે. એટલે સાધુ માટેનું કેટલું સરસ ક્રમ કીધો છે ક્રિયાનો, કે કાં સ્વાધ્યાય કરે અને કાં ધ્યાન કરે. પ્રાયે તો ધ્યાન જ કરે, આત્મ સ્વરૂપનું ધ્યાન કરે. એ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં ઘણા વિક્ષેપ આવે. મન સ્થિર ન હોય તો વિક્ષેપ ઘણા પ્રકારના આવે, અને તે સમયે મન જાય પાછું આવે, જાય પાછું આવે, શ્લિષ્ટ છે, શ્લેષ્ઠ છે, આવા બધા 5 પ્રકાર સલીનતાના, યાતાયાતના બધા આવ્યા છે વિક્ષેપના, ને ધીરે ધીરે લીન થાય. એ થાય ત્યાં સુધી પણ એને તાપ નહીં, તાપની અંદર પોતાના વિષમ પરિણામ નહીં કે મેં આ ક્યાં કર્યું, આપણે આ ક્યાં આવી ચડ્યા. અમે એક વિપસ્સીના શિબિરમાં ગયા હતા, હૈદરાબાદમાં હતી, સુધીરભાઈના વડીલ કરાવતા હતા ત્યાં બહુ, ત્યારે અમારે ઘણા વર્ષો પહેલા હું ને બહુભાઈ દામાણી ને બધા ગયા હતા અહીંથી. ત્યારે અમે જોયું, પહેલી જ વાત કીધી હતી કે આ આકરું છે, 10 દિવસનું મૌન, 1 વારનું ભોજન અને 14 કલાકનું ધ્યાન આવે દિવસમાં, ઘણી કઠિન આખી ક્રિયા. બપોરના 1 થી સાંજના 5 4 કલાક એવો કાળ આવે, 2 કલાક 3 કલાક પછી 4 કલાક સાતત્ય આવે બધું, પણ અંતર્મુખ થાઓ, શ્વાસને આધારમાં લ્યો અને અંતર્મુખ થાઓ, દેહની અનિત્યતાનો બોધ થાય અને અંતર્મુખતાનો બોધ થાય, તું સર્વથી ભિન્ન છો અને જે કંઈ શરીર ઉપર પછી કોઈ પણ પ્રકારની વેદના સંવેદના આવે એ પણ અનિત્ય છે એવો અનિત્યતાનો બોધ થાય. આ વાત હતી અને બને 2-3 દિવસની અંદર જીવો થાકી જાય. સિદ્ધાંતથી સમજવા હોય, વાતથી સમજતા હોય બધું, વાતમાં બહુ ડાયા હોય, પણ પ્રત્યક્ષ ભૂમિકામાં આવે ત્યારે ખ્યાલ આવે. મનના એટલા પ્રકારના તાપ થાય મનમાં, બોઈલા વિના છૂટકો નથી તો ઈશારાનો સહારો લે, એકાંતનો સહારો લે, કોઈ ન જુએ એવી પ્રકારનું કરે, રહેવાતું નથી. આ મનના તાપ છે. આ તાપ છે કે એ તપના નિયમો આપણે પાડી શકતા નથી. સાધના જે જીરવાતી નથી, સાધના તપનું જે બળ છે એ આપણાથી જીરવાતું નથી. એક ઉપવાસનું બળ જીરવાતું નથી ક્યારેક, ક્યારેક આખી શિબિરની અંદરના સ્વાધ્યાય ચિંતનનું બળ જીરવાતું નથી, ક્યારેક જાપ કરીએ આપણને એમ કે તમે બાધી નૌકારવાળીનો જાપ કરજો, એક પારે પૂરો નૌકાર ગણવો, જોઈ લો મજા. આ તપ છે, પણ મનના તાપ કેટલા છે. નૌકારવાળી નહીં થાય એનાથી વિશેષ તાપ થવાના. આ બધા ઘોર તપશ્ચર્યાના પરિણામે છે, સાતત્ય ઘોર. જે કર એ બરોબર આકરામ આકરી રીતે કર, એના પરિપૂર્ણ પાલન સાથે કરવું, એને કહેવાય ઘોર તપ કર્યું. મારે એક વડીલ હતા, આશ્ચર્ય થાય પણ હારે એને કરતા હતા, 108 લોગસનો કૌશક કરી, નૌકારવાળી નહીં, એ માળા લઈને બેસે, 108 નૌકાર પૂરા ન થાય ત્યાં સુધી એ હટે નહીં, હલે નહીં. રોજનો કૌશક, એ કે 24 તીર્થંકરનો કૌશક મારે 108 કરવો. આપણા જ ગામની અંદર શશિકાંતભાઈ મહેતા હતા, એને મહારાજ સાહેબ પાસે ગયા 35 વર્ષની ઉંમરે ને પૂછ્યું કે શું સાહેબ શું આજ્ઞા છે. ગુરુ મહારાજે બીજાને પૂછ્યું કે આને શું કહેશું, તો કે રોજ 100 નૌકારવાળી તારે કરવાની બાધી, રોજ 100 નૌકારવાળી બાધી અને પછી જ તારે નૌકારસી વાપરવાની. એમના પ્રસંગનું બુકની અંદર લખ્યું છે કે શરૂઆતમાં તો સાંજના 7 વાગે 24 કરીને બેસી જાય, રાતના 2:30 વાગ્યા સુધી આ પૂરું થાય નહીં, અભ્યાસ નહીં. આ 100 નૌકારવાળી ગણવી એટલે શું, બાધી ગણવી પાછી, એકમાં એક પારે પારે નૌકા રાખો 2:30 વાગે, પછી ધીરે ધીરે અભ્યાસ થાય, પછી તો 4-5 કલાકમાં એ આપણે પતાવી શકીએ એવી મનની સ્થિરતા થાય. અત્યારે મનના તાપમાં આપણે છીએ. આપણે ઘણા પ્રસંગો કરીએ છીએ, સાધના ઘણી કરીએ છીએ, પણ આપણો તાપ એવો છે નબળો કે જરાક થોડીક વાર લાગે તો ઉકળાટ થઈ જાય. આપણે એમ થાય હવે આ પૂરું કરે તો સારું, આ ક્યાં સુધી હવે લપ કરવી છે. જુઓ આ મનનો તાપ છે. આવા નિર્ગ્રંથો દિવસો સુધી તપશ્ચર્યામાં હોય મનનો તાપ નહીં, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. આ અમનસ્ક અવસ્થા કરી છે, ઉન્મની અવસ્થા કરી છે, મનનો વ્યાપાર છે એને શાંત કર્યો છે. મનનો વ્યાપાર એ ચંચળતા છે, અસ્થિરતા છે, સંકલ્પ વિકલ્પ છે, વિચારોના વાયુ છે, વમળ છે. આ મનના વ્યાપાર છે, એ ઇન્દ્રિય છે આપણી, આભ્યંતર ઇન્દ્રિય છે. એને એવું કાબૂમાં લીધું છે, એવું વશ કર્યું છે કે મનને ક્યાંય જવા નથી દેતું, અને આ મન ફરીને શાંત રીતે બેસતું નથી, મનડું બેસતું નથી. એવી આ સ્થિતિ છે. એમાં કે છે, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. આ તાપ શબ્દ સમજવાનો છે. એમાં કે ગરમી થાય છે એવું નહીં, આ આપણી અસ્વસ્થતા છે, ચડ વિચળતા છે, મનના ચડ વિચળ પરિણામો છે. એટલે મન શાંત થયું નથી. તપશ્ચર્યામાં આ શરત છે, મન શાંત રહેવું જોઈએ જ્યાં સુધી થાય ત્યાં સુધી. તો એ તપ નિર્જરાનું કારણ બને છે, અને અવશ્ય જ્ઞાનીઓ કહે છે એમાં કોઈ શંકા નથી. અને પછી એનો મહિમા બતાવતા કહે છે કે એક ક્ષણ પણ જો આ રહ્યું તો અનંત કોટી કર્મની કરોડો ખપે છે. આ તારો નિર્જરાનો ક્રમ, શ્રેણી નિર્જરા કીધી, ઘણી ઘણી વાત છે. સમયની મર્યાદાને આપણે જાળવીશું, આ ગાથા ફરી આવતા અવસરે જ લઈશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.